SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
નયનભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વત્સલભાઈ, તમે ફરીથી અમને SBS ગુજરાતી ન્યૂઝની અંદર આપણા શ્રોતાગણોને ટેક્સ વિશે માહિતી આપવા બોલાવવા બદલ.
નયનભાઈ, ટેક્સ સીઝન ચાલુ થઈ ગઈ છે, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ વખતે શું ધ્યાનમાં રાખવી જોઈએ આપના મતે?
હા વત્સલભાઈ, જ્યારે હવે ટેક્સ સીઝન ચાલુ થઈ ગઈ છે અને બધા લોકો જ્યારે ટેક્સ રિટર્ન અત્યારે કરાવવા માટે ઓનલાઈન કે એજન્ટનો સંપર્ક કરી રહ્યા છે, ત્યારે સૌ પ્રથમ તો આ વખતે જે એટીઓએ નો જે ફોકસ્ડ એરિયા છે એના પર ખાસ બધાએ ધ્યાન રાખવું જોઈએ. ઘણી બધી વખતે જ્યારે આપણે ટેક્સ રિટર્ન કરાવતા હોઈએ ત્યારે આપણે એક સ્ટાન્ડર્ડ ડિડક્શન, જેમ દર વખતે કરતા હોઈએ છીએ એ રીતે સ્ટાન્ડર્ડ ડિડક્શન નાખી દેતા હોઈએ છીએ. પછી કાર અને ટ્રાવેલ એક્સપેન્સીસ કે હોમ ઓફિસ એક્સપેન્સીસ કે પછી જનરલ જોબના કે વેજીસની અંદર એક્સપેન્સીસ હોય, ક્રિપ્ટો કરન્સી કે રેન્ટલ એક્સપેન્સીસ, આ બધું આપણે એક બેઝિક દર વખતે આપણે નાખતા હોઈએ છીએ. પણ એ ખાસ ધ્યાન રાખવા જોઈએ કે એટીઓ પાસે ઇનફ ડાટા સોર્સિંગ ના લીધે અત્યારે એમની પાસે આ બધા જે મેઇન ફોકસ એરિયા છે એના પર એ લોકોની પાસે ઓલરેડી ઘણી બધી ઇન્ફોર્મેશન અવેલેબલ હોય છે. જ્યારે ટેક્સ રિટર્ન કરતા હોઈએ ત્યારે આ જે એટીઓ ના જે મેઇન ફોકસ્ડ એરિયા છે, જે વર્ક ફ્રોમ હોમ છે, રેન્ટલ પ્રોપર્ટીઝ છે, એના પર ખાસ આપણે રાખી અને એ પ્રમાણે આપણે ટેક્સ રિટર્ન આગળ પ્રિપેર કરવું જોઈએ.
તો નયનભાઈ, એ જણાવશો કે કઈ કઈ ઇન્કમ ને ટેક્સ રિટર્ન કરતી વખતે આપણે દર્શાવવી જરૂરી છે?
હા વત્સલભાઈ, જ્યારે આપણે ટેક્સ રિટર્ન કરતા હોઈએ ત્યારે મોસ્ટ ઓફ બધા શ્રોતાગણો જે PAYG પર કામ કરતા હોય છે એમને એમના વર્કપ્લેસ ઉપર એમને STP જે એમનું ઇન્કમ સ્ટેટમેન્ટ અત્યારે જનરેટ થતું હોય છે, જે મેક શ્યોર કે એમ્પ્લોયર દ્વારા એને ફાઇનલાઇઝ થઈ ગયેલું હોવું જોઈએ. એ ઉપરાંત અમારે ઘણા બધા શ્રોતાગણો જે આપણા છે એ લોકોને કંપનીમાંથી અલાઉન્સીસ મળતા હોય છે, એ ઉપરાંત એમ્પ્લોયમેન્ટ ટર્મિનેશન પેમેન્ટ આવતા હોય કે ગવર્મેન્ટના પેન્શન કે અધર ઇન્કમ મળતી હોય, એ ઉપરાંત સુપર એન્યુએશન સ્ટ્રીમમાંથી પણ ઇન્કમ આવી શકતી હોય છે. એ ઉપરાંત બેંક ઇન્ટરેસ્ટ, જે ખાસ ઘણા બધા મિત્રો જે બેંકની અંદર TFN નંબર ના આપ્યો હોય તો અમુક વખતે રિપોર્ટ થયેલી હોતી નથી, તો એ બેંક ઇન્ટરેસ્ટ પણ ખાસ તમારે બેંક ટેક્સ રિટર્ન કરતી વખતે રિપોર્ટ કરવી જોઈએ. એ ઉપરાંત ઘણા શ્રોતાગણો જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો એમને કોઈ ડિવિડન્ડ ઇન્કમ હોય એ પણ રિપોર્ટ ખાસ રિપોર્ટ કરવી જોઈએ. એ ઉપરાંત જો ફોરેન ઇન્કમ છે, સોલ ટ્રેડર ઇન્કમ છે, ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝ ની ઇન્કમ છે, આ બધી ઇન્કમ તમે જ્યારે ટેક્સ રિટર્ન કરતા વખતે તમારે તમારા સિચ્યુએશન ના આધારે તમારે ધ્યાન રાખીને આ બધી મેક શ્યોર કે દરેકે દરેક ઇન્કમ ને તમારે પ્રોપરલી રિપોર્ટ કરવી જોઈએ.
બરાબર. અને નયનભાઈ, કયા કયા ડિડક્શન આપણે ક્લેમ કરી શકીએ, ઉદાહરણ આપીને સમજાવી શકો?
હા વત્સલભાઈ, જેમ આપણે વાત કરી કે એટીઓ દર વખતે એક ફોકસ્ડ એરિયા ડિસાઇડ કરતા હોય છે અને એક પ્રોગ્રામ રન કરતા હોય છે, જેના આધારે કઈ બધા જે ડોજી એક્સપેન્સીસ બધા ક્લેમ થતા હોય, કાં તો જ્યારે આપણને પૂરું એજ્યુકેશન ના હોય અને મારા ફ્રેન્ડે કર્યા અને હું ટેક્સ રિટર્નમાં ક્લેમ કરી શકું એવી રીતે મિસગાઈડ થતા હોય અને ક્લેમ એક્સપેન્સીસ કરતા હોય, તો ખાસ આપણે એ જનરલ કોઈ ડિડક્શન એવા ટેક્સ રિટર્નની અંદર હોતા નથી. દરેકે ટેક્સ રિટર્ન ની અંદર જયારે ટેક્સ ક્લેમ કરતી વખતે જે ડિડક્શન ક્લેમ કરવાના હોય એનો એક બેઝિક ફંડામેન્ટલ રૂલ્સ એ છે કે તમે જે પણ ટેક્સ રિટર્ન ની અંદર ટેક્સ ક્લેમ કરો છો એ તમારા ઇન્કમ ની જોડે રિલેટેડ હોવા જોઈએ. ધેટ વોઝ ધ મેઇન ઇમ્પોર્ટન્ટ રૂલ્સ. એ ઉપરાંત જે પણ એક્સપેન્સીસ તમે ક્લેમ કરવા જઈ રહ્યા છો જે તમારું ઇન્કમ સાથે નેક્સસ છે, એ એક્સપેન્સીસ ના તમારી પાસે ઇનફ ડોક્યુમેન્ટેશન પણ હોવા જોઈએ, જેથી કરીને એટીઓ જ્યારે પણ ઓડિટમાં હોય ત્યારે તમારી પાસે એની રિસિપ્ટ કે એના પ્રૂફ, એના ઉપરાંત જે ડાયરી મેથડ્સ કે જે પણ રિલેટેડ ડોક્યુમેન્ટેશન મેન્ટેન કરવાના હોય એ જરૂરી છે. સૌ પ્રથમ જો ખર્ચાની અંદર વાત કરીએ તો તમે ઘણા બધા સેક્શન છે D1 થી લઈને D15 સુધી, તો એની અંદર D1 ની અંદર તમે કાર એક્સપેન્સીસ ક્લેમ કરી શકો છો, જે તમે વન વર્ક પ્લેસ થી અનધર વન વર્ક પ્લેસ ઉપર જ્યારે જવા માટે તમે કાર યુઝ કરતા હોય તો ખાસ તમે એની અંદર ડિફરન્ટ ડિફરન્ટ સેન્ટ પર મેથડ કે એકચ્યુઅલ લોગબુક મેથડ ના આધારે તમે કાર એક્સપેન્સીસ ક્લેમ કરી શકો છો. એ ઉપરાંત ટ્રાવેલ એક્સપેન્સીસ, ત્યારે ઘણા બધા શ્રોતાગણો કોઈ વર્ક પ્લેસ ઉપર કે એના માટે થઈને ટેક્સીમાં એક વર્ક પ્લેસ થી બીજા વર્ક પ્લેસ પર જવાનું થતું હોય, કાં તો પછી કોઈક વખતે એમને કોઈ ફ્લાઇટ્સ માટે ફ્લાઇટ્સની ટિકિટ્સ કે એવું કંઈ તમારે સ્પેન્ડ કરવું પડતું હોય અને તમારા એમ્પ્લોય જવાય એને રિએમ્બર્સમેન્ટ ના થતા હોય એવા કોઈ પણ એક્સપેન્સીસ છે, કાં તો પાર્કિંગના કોઈ એવા એક્સપેન્સીસ છે જે તમારે કમ્પલસરી કરવા પડતા હોય એવા તમે ટ્રાવેલ એક્સપેન્સીસ પણ તમે ત્યાં ક્લેમ કરી શકો છો, કે ટોલ એક્સપેન્સીસ પણ એમાં તમે ક્લેમ કરી શકો છો. એ ઉપરાંત લોન્ડ્રી અને યુનિફોર્મ એક્સપેન્સીસ, જે ઘણા બધા શ્રોતા ગણો અમુક વખત એવું વિચારતા હોય છે કે આ તો દર વર્ષે આપણે ક્લેમ કરીએ જ છીએ, પણ મેક શ્યોર
બરાબર.
તમે યુનિફોર્મ અને લોન્ડ્રી ત્યારે જ ક્લેમ કરી શકો જ્યારે તમારે યુનિફોર્મ્સની રિક્વાયરમેન્ટ હોય, કાં તો એ પ્રોટેક્ટેડ ક્લોથિસ તમે પહેર્યા હોય ત્યારે તમે એના લગતા ક્લોથને ધોવા માટે લોન્ડ્રી અને એના માટેના જે યુનિફોર્મ્સ કે જે શૂઝ તમે સ્પેન્ડ માટેના મની સ્પેન્ડ કર્યા હોય એને તમે લોન્ડ્રી અને યુનિફોર્મ સેક્શનની અંદર તમે ક્લેમ ક્લોથિંગ સેક્શનમાં ક્લેમ કરી શકો છો. જરૂરી નથી તમે બધા જ વ્યક્તિ આ ક્લેમ કરી શકાય, એટલે ખાસ તમારા જોબના ટાઇટલ જે તમારું ઓક્યુપેશન છે ઓક્યુપેશનની રિક્વાયરમેન્ટના આધારે તમે ક્લોથિંગ અને યુનિફોર્મ લોન્ડ્રી એક્સપેન્સીસ મેક શ્યોર તમે એ આધારે તમે ક્લેમ કરવા જોઈએ. એ ઉપરાંત B4 સેક્શનની અંદર આપણે સેલ્ફ એજ્યુકેશન એક્સપેન્સીસ ક્લેમ કરી શકીએ છીએ, જ્યારે તમારે કોઈ પોતાની જે કરંટ જોબ છે એમાં તમારે તમારું એજ્યુકેશન મેન્ટેન કરવું પડતું હોય છે, કાં તો તમારે કોઈ એવી સ્કિલ ઇમ્પ્રૂવ કરવી પડતી હોય છે જે તમારી કરંટ કરંટ જોબની અંદર તમને હેલ્પ કરતું હોય, તો એના માટે તમારે ખાસ સેલ્ફ એજ્યુકેશન એક્સપેન્સીસ પણ તમે ક્લેમ કરી શકો છો. મેક શ્યોર જ્યારે સેલ્ફ એજ્યુકેશન એક્સપેન્સીસ તમે ક્લેમ કરો તો એ તમારી કે એડિશનલ નવી જોબ ક્રિએટ કરવા માટેનું એજ્યુકેશનના એક્સપેન્સીસ તમે ક્રિએટ ના ક્લેમ ના કરી શકો, પણ
બરાબર.
તમારી કરંટ જોબની અંદર તમારે સ્કિલ મેન્ટેન કરવા માટે કરી શકો છો. અને એ સિવાય જે એક મેજર B5 સેક્શન છે જેની અંદર અધર વર્ક રિલેટેડ એક્સપેન્સીસ છે, જેમાં ઘણા બધા આપણા શ્રોતા ગણો એમાં કવર થતા હશે, જેમ કે IT પ્રોફેશનલ છે કે પછી રિયલ એસ્ટેટ પીપલ છે જે ઘરેથી કામ કરતા હોય છે, કે અમુક વખતે ટીચર્સ ડ્યુરિંગ ધ સ્કૂલ હોલિડે ટાઈમ ઘરેથી કામ કરતા હોય, કે અત્યારે જ્યારે કોવિડ પછી જ્યારે ઘણા બધા એમ ઓફિસની અંદર તમને 1 કે 2 ડેઝ કે 3 ડેઝ તમને વર્ક ફ્રોમ હોમ આપતા હોય છે, એ વખત દરમિયાન જે તમારા એક્સપેન્સીસ થતા હોય એ વર્ક ફ્રોમ હોમ માટેના એ તમે D5 સેક્શનની અંદર તમે ક્લેમ કરી શકો છો. D5 સેક્શનની અંદર એ બહુ મોટું મેજર ડિડક્શન એક્સપેન્સ છે, જેની અંદર તમે હોમ ઓફિસની માટે પણ તમે અલગ અલગ મેથડ જેમ કે સેન્ટ પર મેથડ જેની અંદર તમે નંબર ઓફ અવર્સ જે તમે વર્ક ઘરેથી કર્યા હોય તો ઇન્ટુ 67 સેન્ટ પ્રમાણે તમે ક્લેમ કરી શકો. એ ઉપરાંત જો તમારે એ મેથડ ન લેવી હોય તો એકચ્યુઅલ વર્ક ફ્રોમ હોમ માટે કે જેના યુટિલિટીઝ ના બિલ્સ ના આધારે મોબાઈલ ઇન્ટરનેટ ને એ બધાના એક્સપેન્સીસ તમે એકચ્યુઅલ લોગબુક મેથડ પર દ્વારા પણ તમે વર્ક ફ્રોમ હોમ ને બધું તમે D5 સેક્શનમાં ક્લેમ કરી શકો છો. એ ઉપરાંત તમારે કોઈ સબસ્ક્રિપ્શન કે એવું કંઈ નાનું મોટું તમારું યુનિયન ફીસ એ બધા ખર્ચા પણ તમે D5 સેક્શનની અંદર ક્લેમ કરી શકો છો. એ ઉપરાંત ઘણા બધા બીજા સેક્શન છે જે D6 થી લઈને D8 સુધીમાં, જેમાં તમારે ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ અને તમારા લો વેલ્યુ પુલ ડિડક્શન તમે ક્લેમ કરી શકો છો.
ખૂબ જ વિસ્તારથી માહિતી આપી નયનભાઈ આપે. નયનભાઈ, આપણા ઘણા લોકો ગુજરાતીઝ ઇન્વેસ્ટમેન્ટ પણ કરતા હોય છે, કે જેમ કે સ્ટોક ટ્રેડિંગ થઈ ગયું કે ક્રિપ્ટોકરન્સીમાં એ લોકો રોકાણ કરતા હોય છે, તો એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ થોડું જણાવી શકો?
હા વત્સલભાઈ, આજે તમે ક્વેશ્ચન કર્યો એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે અત્યારના સમયની અંદર આપણે ગુજરાત ગુજરાતી શ્રોતા ગણો જે પોતે પોતાની જોબ સિવાય અત્યારે સ્ટોક ટ્રેડિંગમાં કે ક્રિપ્ટોકરન્સીની અંદર સાથે પોતાની ઇન્વેસ્ટમેન્ટ રેન્ટલ પ્રોપર્ટીઝ પણ હોય છે, તો આ એક એક મેજર ફોકસ્ડ એરિયા છે એટીઓનો, કે જેની અંદર ઘણા બધા બિલિયન્સ ઓફ ડોલર કઈ વખતે ગવર્મેન્ટ દ્વારા જાણકારી મળે છે કે મિસિંગ હોય છે, ડાટા મેચિંગના ઇસ્યુના આધારે. તો ગવર્મેન્ટ આ બધા સેક્ટર ઉપર અત્યારે ખૂબ જ ફોકસ કરી રહી છે, તો ખાસ તમે જ્યારે પણ સ્ટોક ટ્રેડિંગ કરતા હોય તો મેક શ્યોર તમારા દરેક જે સ્ટોક લે વેચ કરો છો તો એનો જે CGT હોય કે એના માટેનું જે ડિવિડન્ડ આવ્યું હોય એ ખાસ રિપોર્ટ કરવું જોઈએ. એ ઉપરાંત ક્રિપ્ટોકરન્સીની અંદર ઘણી બધી વખતે તમે કોઈને કોઈ કોઈન સ્વેપ કર્યા હોય કે બાય કે સેલ કર્યા હોય એનો એનો કેપિટલ ગેઇન પણ ખાસ રિપોર્ટ કરવો જોઈએ. ઘણી બધી વખત આપણને એવું લાગે કે એટીઓને કેવી રીતે ખબર પડે છે, પણ એટીઓ પાસે અત્યારે ઘણા બધા સોફ્ટવેર્સ અને ઘણી બધા આર્ટિફિશિયલ કે AI ના આધારે અને એ લોકોના પોતાની ઇન્ટરનલ સિસ્ટમના આધારે ડાટા મેચિંગના ડાટા મેચિંગ થતા હોય છે, ત્યારે તમે ક્યાંય પણ ઇન્વેસ્ટ કર્યા હોય તેની બધી માહિતી એટીઓ પાસે હોય છે. તો તમે અત્યારે રિપોર્ટ નહીં કરો ને પાછળ જ્યારે ડાટા મેચિંગની અંદર જો તમારી આ બધી ઇન્કમ મિસિંગ હશે તો એટીઓ તમને પેનલ્ટીઝ કે ઇન્ટરેસ્ટ તમને ચાર્જ કરી શકે છે. એ ઉપરાંત રેન્ટલ પ્રોપર્ટી જે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીઝ છે એ બહુ મોટો બ્રોડ સબ્જેક્ટ છે, પણ એના માટે ખાસ એના લગતા જે ઇન્કમ અને એના ડ્યુરિંગ ધ એના માટે જે ઇન્ટરેસ્ટ ડેપ્રિસિએશન કે અધર જે એક્સપેન્સીસ તમે ક્લેમ કરતા હોય એના ઈચ એન્ડ એવરી ડોક્યુમેન્ટ હેઝ ટુ બી મેક શ્યોર કે તમે પ્રિપેર કરો, કે તમારો ડાટા મેચિંગની અંદર ખૂબ જ તમને સપોર્ટ કરશે અને મેક શ્યોર કે જે ખર્ચા તમે ક્લેમ કરી રહ્યા છો એ ખાસ એ પોતે એ ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર્ટીના લગતા જ હોય, ના કે તમારી અધર પ્રોપર્ટીને લગતા. એ પણ ખાસ તમારે ધ્યાનમાં રાખવા જરૂરી છે, અધરવાઇઝ પાછળથી જ્યારે ડાટા મેચિંગ કાં તો ઓડિટની અંદર શ્રોતાગણોને કોઈ વખત તકલીફ પણ પડી શકતી હોય છે.
બરાબર. અને સોલ ટ્રેડરની જો વાત કરીએ, આપણા ઘણા લોકો નાના પાયે વેપાર પણ કરતા હોય છે, તો એમણે શું ધ્યાન રાખવું જોઈએ? જેમ કે ઉબર ડ્રાઈવર થઈ ગયું કે કોઈ બી નાની જોબ થઈ ગઈ, એમણે શું ધ્યાન રાખવું જોઈએ?
હા અસલભાઈ, આ ખૂબ સરસ ક્વેશ્ચન છે, કેમ કે અત્યારે ઘણા ગુજરાતી શ્રોતાગણો જે પોતે સાઈડ ઇન્કમની અંદર અત્યારે ઉબર ઈટ કે ઉબર ટેક્સી કરતા હોય છે, કે ઘણા બધા આપણા ગુજરાતી સ્ટુડન્ટો અહીંયા જે અત્યારે સર્વાઈવ થવા માટે એ લોકો પોતાની નાની જોબની સાથે સાથે ત્યારે આવી રીતે ઉબર ડ્રાઇવિંગની જોબ પણ કરતા હોય છે કે અધર અધર જોબ કરતા હોય છે. તો એમને ખાસ TFNની જેમ ઇન્કમ એટીઓની અંદર રિપોર્ટિંગ એમ્પ્લોયર દ્વારા થતી હોય છે, અને જ્યારે તમે માઇગો દ્વારા ટેક્સ રિટર્ન કે એજન્ટ દ્વારા ટેક્સ રિટર્ન કરતા હોય છે તો ઘણી બધી વખતે એસટીપી ડાટા એસટીપી ડાટા અવેલેબલ હોય છે પ્રિફિલ્ડની અંદર, પણ એબીએન નો ડાટા ઘણી મોસ્ટ ઓફ જગ્યા પર અવેલેબલ હોતો નથી. જ્યારે ટેક્સ રિટર્ન કરો છો ત્યારે આપણે એ મેક શ્યોર કે ઉબરની ઇન્કમ જે તમારું યરલી સ્ટેટમેન્ટ અવેલેબલ થતું હોય છે એ લોકોની એપની અંદર, એ ઉપરાંત જ્યારે તમે બીજો કોઈ સ્મોલ બિઝનેસ કરતા હોય તો તમારું જે બેંક ટ્રાન્ઝેક્શનની આધારે તમારે ઇન્કમ કાઉન્ટ કરીને ખાસ ઇન્કમ રિપોર્ટ કરવી જોઈએ, અને એના લગતા બધા જ એક્સપેન્સીસ તમે ક્લેમ કરી શકો છો. તેની પ્રોપર ડોક્યુમેન્ટેશન તમારે પ્રિપેર કરીને વર્ડ ફાઇલ એક્સેલ ફાઇલ અને પછી તમારે એ બિઝનેસ સેક્શનની અંદર એ તમારી જે સ્મોલ એક્ટિવિટી તમે કરી રહ્યા છો બિઝનેસ એક્ટિવિટી તેની ઇન્કમ અને એક્સપેન્સીસ ખાસ રિપોર્ટ કરવા જોઈએ. અત્યારે એટીઓ દ્વારા જેમ ફોકસ્ડ એરિયામાં જેમ કહેવામાં આવ્યું શરૂઆતમાં, તો આ પણ એક મેઇન ફોકસ્ડ એરિયા છે જેની પાસે એટીઓ પાસે આ બધા ડાટા અવેલેબલ હોતા હોય છે. તો ખાસ જ્યારે ટેક્સ રિટર્ન કરતી વખતે આ સ્મોલ બિઝનેસ ઇન્કમ પણ રિપોર્ટ કરવાની રહી ના જાય એનું ખાસ બધા શ્રોતાગણોએ ખાસ ખાસ ધ્યાન રાખવું જોઈએ.
બરાબર. અને આ સિવાય કોઈ એવી માહિતી જે તમને લાગે છે કે ધ્યાનમાં રાખવી જોઈએ?
હા વત્સલભાઈ, આ સિવાય જ્યારે ટેક્સ રિટર્ન કરતા હોઈએ તો પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ જે બધા શ્રોતાગણો લીધો હોય છે તો એનું રિબેટ્સ અમારે ખાસ મેડિકલ લેવી સરચાર્જ માટે એનું રિપોર્ટ કરવું જ પ્રોપર રિપોર્ટિંગ કરવું જોઈએ. એ સિવાય જ્યારે શ્રોતા જ્યારે તમે ટેક્સ રિટર્ન કરતા હોય ત્યારે તમારું રિલેશનશિપ તમારું ઓક્યુપેશન ખૂબ જ મેટર કરતું હોય છે, એટલે તમારે તમારા સ્પાઉસની ઇન્કમ પણ એની અંદર ખાસ રિપોર્ટ કરવી જોઈએ જેથી
બરાબર.
કરીને મેડિકલ લેવી બધું પ્રોપર કાઉન્ટ થઈ શકે. એ સિવાય જો તમે કોઈ એવા આઉટસાઇડ મેલબર્ન ઓસ્ટ્રેલિયાની અંદર ઘણા બધા જોન લિસ્ટ છે એમાં જો તમે રહેતા હોય તો તમે જોન રિબેટ માટે પણ તમે એલિજિબલ થાવ છો, એ પણ તમે પેટીઓની વેબસાઇટ ઉપર કાં તો તમે રજિસ્ટર્ડ ટેક્સ એજન્ટને તમે કહેશો તો તમને જોન રિબેટ પણ તમે જો એલિજિબલ હશો તો તમે એન્ટાઇટલ થઈ શકશો. એ ઉપરાંત જે ઘણા આપણા સ્ટુડન્ટ મિત્રો અને જે ટેમ્પરરી વર્ક વિઝા પર છે જેમની પાસે મેડિકેર સર્વિસ યુઝ નથી કરતા અને પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ યુઝ કરે છે, તો એ લોકો મેડિકલ લેવી એન્ટાઇટલમેન્ટ સર્ટિફિકેટના આધારે મેડિકલ એક્ઝેમ્પશન પણ ક્લેમ કરી શકે છે જેથી કરીને એમનું રિફંડ થોડુંક વધારે આવે, પણ એના માટે એમને સર્ટિફિકેટ લેવું ખાસ જરૂરી છે મેડિકલ ડિપાર્ટમેન્ટ પાસેથી.
ટેક્સ રિટર્ન કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું એ વિશે માહિતી આપી એ બદલ હું વત્સલ પટેલ SBS ગુજરાતી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
હા વત્સલભાઈ, ખૂબ આભાર. પણ એક ખાસ અગત્યની એક માહિતી કે આજે પણ જે પણ માહિતી આપવામાં આવી છે એક જનરલ માહિતી છે, દરેક શ્રોતાગણોએ પોતાના સિચ્યુએશનના આધારે પોતાના વિઝા પોતાના ઓક્યુપેશન એના આધારે જે પણ ટેક્સ માટેની કોઈ એવી ક્વેશ્ચન હોય તો એટીઓની વેબસાઇટ ઉપર તો રજિસ્ટર્ડ ટેક્સ એજન્ટનો કોન્ટેક્ટ કરીને એ રીતે પ્રોપર ફાઇલ કરવા માટે ખાસ ખાસ નમ્ર વિનંતી.
ઓનલાઈન અને સોશિયલ મીડિયા પર વધુ માહિતી મેળવવા sbs.com.au/ગુજરાતીની મુલાકાત લો અથવા SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.